એકત્રાના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે એક એવા લેખમાં ઊંડા ઉતરી રહ્યા છીએ જે ગુજરાતી સાહિત્યના મધ્યકાળ વિશેની, એટલે આપણી કેટલીક પ્રચલિત ધારણાઓને કદાચ પડકારે છે.
હા, અને સાથે જ એ યુગના સાહિત્યને સમજવા માણવાની એક નવી દ્રષ્ટિ પણ આપે છે.
બરાબર, આપણે વાત કરી રહ્યા છીએ વિજયરાય ક. વૈદ્યના પ્રસિદ્ધ પુસ્તક ગુજરાતી સાહિત્યની રૂપરેખામાં જે લેખ છે, સંકીર્ણ વૃત્તાંત સંધિ પહેલો, એના વિશે. આ શીર્ષક જ આમ જુઓ તો થોડું કુતૂહલ જગાવે તેવું છે, નહીં? સંકીર્ણ વૃત્તાંત.
હા, એટલે કે જેમાં જુદા જુદા કદાચ થોડા અણધાર્યા વિષયો ગૂંથાયેલા હોય.
અને પહેલું સંધિ પહેલો, એટલે જાણે કે જુદા જુદા પ્રવાહોને જોડતી કડીનો આ પહેલો ભાગ હોય એવું લાગે.
બરાબર.
વૈદ્યજી, આ લેખમાં મધ્યકાલીન સાહિત્યનો જે મુખ્ય પ્રવાહ છે ભક્તિનો, એની સાથે વહેતા બીજા ઝરણાઓ પર પણ પ્રકાશ પાડે છે.
અને પછી ભક્તિ કવિતાના હાર્દ સુધી કઈ રીતે પહોંચવું એનો માર્ગ ચિંધે છે.
હા,
બિલકુલ. આ ચર્ચાનો આધાર વિજયરાય વૈદ્યનો આ અત્યંત મહત્વનો લેખ છે, એમના વિસ્તૃત ગ્રંથ ગુજરાતી સાહિત્યની રૂપરેખાનો જેક અંશ.
હા, એ પુસ્તક પોતે જ એક સીમાચિહ્ન રૂપ ગણાય છે ને?
ચોક્કસ, ગુજરાતી સાહિત્યના ઇતિહાસ લેખનમાં. અને આ લેખ એ વૈદ્યજીની વિશિષ્ટ વિવેચન દ્રષ્ટિનો સરસ પરિચય કરાવે છે.
એની શૈલી કેવી છે, ઇતિહાસ જેવી કે વિવેચન જેવી?
બંનેનું મિશ્રણ છે, ઇતિહાસ અને વિવેચન. એટલે માત્ર તથ્યા નથી આપતી, પણ એનું અર્થઘટન પણ સાથે સાથે કરે છે.
અચ્છા, અને લેખક વિજયરાય વૈદ્ય વિશે પણ થોડી વાત કરી લઈએ. 20મી સદીના પૂર્વાર્ધના મુખ્ય ગુજરાતી વિવેચકોમાંના એક.
હા, વિવેચક, સાહિત્ય ઇતિહાસકાર અને સારા પત્રકાર પણ. કૌમુદી, માનસી જેવા સામયિકોનું સંપાદન પણ કર્યું હતું.
હા, અને એનાથી સાહિત્યિક રૂચિ ઘડવામાં એમનો મોટો ફાળો રહ્યો.
બરાબર, એમની વિવેચના ઝીણવટભરી, તુલનાત્મક અને ઘણીવાર પ્રશિષ્ટતાવાદી કહી શકાય એવી હતી.
ક્લાસિસિસ્ટ એટલે સાહિત્યને માત્ર શબ્દોના સમૂહ તરીકે નહીં, પણ એક સાંસ્કૃતિક ધબકાર તરીકે જોતા હતા, ખરું ને?
ચોક્કસ. એમનો અભિગમ પેલો શુષ્ક પાંડિત્યનો ન હતો, પણ રસલક્ષી અને મૂલ્યલક્ષી પણ હતો. અને આ લેખ સંકીર્ણ વૃત્તાંત એનું ઉત્તમ ઉદાહરણ છે.
તમે કહ્યું એમ, એ બે મુખ્ય પાસા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પહેલું કયું?
પહેલું, નરસિંહ મહેતાના સમય પહેલાના કેટલાક એવા કવિઓ જેમણે, શું કહેવાય, ધાર્મિક વિષયો સિવાયની રચનાઓ કરી. આનાથી આપણને એ સમયના સાહિત્યની વિવિધતાનો ખ્યાલ આવે છે, જે ઘણીવાર આપણને એક જ રંગે રંગાયેલી દેખાય છે.
હા, આ પહેલો મુદ્દો જ ખરેખર રસપ્રદ છે, કારણ કે સામાન્ય રીતે મધ્યકાળ એટલે ભક્તિ સાહિત્ય, આવું જ સમીકરણ હોય છે મનમાં.
બરાબર.
પણ વૈદ્યજી શરૂઆત જ એવા કવિઓથી કરે છે જેમણે ભક્તિ સિવાય કંઈક લખ્યું. કોણ હતા આ કવિઓ?
વૈદ્યજી મુખ્યત્વે ચાર જૈનેતર કવિઓનો ઉલ્લેખ કરે છે, જેઓ નરસિંહ પહેલા થયા એટલે કે આશરે 1361 થી 1420ના ગાળામાં. અસાઈ ઠાકર, શ્રીધર વ્યાસ, ભીમ અને અબ્દુર રહેમાન.
અચ્છા.
વૈદ્યજી આ રચનાઓને મધ્યકાલીન ધર્મરંગી સાહિત્યનો જે વિશાળ સાગર છે એમાં નાના હરિયાળા બેટ સમાન ગણાવે છે.
વાહ, નાના હરિયાળા બેટ, કેવી સુંદર કલ્પના.
હા, આ ઉપમા સૂચક છે કે ભલે મુખ્ય પ્રવાહ ધર્મનો રહ્યો હોય, પણ આવા અલગ તાજગીસભર ટાપુઓ પણ અસ્તિત્વ ધરાવતા હતા.
એમાંથી કોઈ ખાસ રચના જેનો વૈદ્યજી ઉલ્લેખ કરે છે?
હા, શ્રીધર વ્યાસકૃત રણમલ્લ છંદનો વિશેષ ઉલ્લેખ છે. આ રચના ઈડરના રાઠોડ રાજા રણમલની વીરતાનું આલેખન કરે છે.
વીરરસ.
હા, વૈદ્યજી એની શૈલીને પ્રૌઢ અને ઓજસ્વી ગણાવે છે. અને કેશવલાલ ધ્રુવનું મંતવ્ય પણ ટાંકે છે કે ગુજરાતી ભાષામાં આના જોટાનું વીરરસનું ખંડકાવ્ય છે નહીં.
ઓહો, એટલે એ જમાનામાં શુદ્ધ વીરરસનું આવું સશક્ત આલેખન?
હા, ખરેખર ધ્યાન ખેંચે તેવું. એમાં જે યુદ્ધ વર્ણનો છે એ એટલા ધ્વન્યાત્મક અને જોશીરા છે કે જાણે આપણી નજર સામે જ યુદ્ધ ખેલાઈ રહ્યું હોય એવું લાગે.
હા, મેં પણ એની કેટલીક પંક્તિઓ સાંભળી છે. પેલી ઢમઢમઈ ઢમઢમકાર ઢંકર ઢોલ ઢોલી જંગિયા, શું જોશો છે.
બરાબર. અને પેલી બીજી, દારૂકડ ધારી ધગડધર ધસમસી ધસમસી દુબ્બ પડંત, શબ્દો જ વાતાવરણ ઊભું કરી દે.
સાચી વાત. આ તો થઈ વીર રસની વાત. બીજા કવિઓ અને તેમની રચનાઓ વિશે શું કહ્યું છે?
અસાઈત ઠાકરની હંસાવલીનો ઉલ્લેખ છે, જે એક લોકકથા આધારિત પદ્ય વાર્તા છે. એમાં હાસ્ય, કરુણ, અદ્ભુત જેવા જુદા જુદા રસો છે.
અચ્છા, લોકકથા.
પછી કવિ ભીમનું સદૈવ વત્સચરિત છે, જે સદેવંત સાવળિંગાની જે બહુ જ લોકપ્રિય પ્રેમ કથા છે ને, એનું ખૂબ સરળ અને શું કહેવાય પ્રાસાદિક શૈલીમાં આલેખન છે.
હા, એ કથા તો ઘણી જાણીતી છે.
અને છેલ્લે અબ્દુર રહેમાન કૃત સંદેશક રાસ, એ વિરહ શૃંગારનું કાવ્ય છે અને એમાં ખંભાત શહેરનું તે સમયનું વર્ણન પણ સરસ મળે છે.
એટલે આ બધી રચનાઓ એ બતાવે છે કે મધ્યકાળમાં માત્ર ભક્તિ જ નહીં પણ વીરતા, પ્રેમ, લોકકથા જેવા વિષયો પણ સાહિત્યમાં સ્થાન પામતા હતા.
બિલકુલ, એ ફલકને વધુ વિશાળ બનાવે છે. એ માત્ર ધર્મ પૂરતું સીમિત નહોતું.
પણ પછી આ હરિયાળા બેટની વાત કરીને વૈદ્યજી મુખ્ય પ્રવાહ તરફ એટલે કે ભક્તિ સાહિત્ય તરફ પાછા વળે છે, ખરું ને?
હા, લેખનું બીજું મુખ્ય પાસું આ જ છે.
અને અહીં શું વાત કરે છે?
અને અહીં વૈદ્યજી એક ખૂબ જ મહત્વનો અને કદાચ થોડો વિચાર પ્રેરક મુદ્દો ઉઠાવે છે.
શું?
તેઓ મધ્યકાલીન સંતો અને ભક્ત કવિઓ જેમ કે મહારાષ્ટ્રના જ્ઞાનદેવ, નામદેવ, એકનાથ, તુકારામ હોય કે પછી ગુજરાતના નરસિંહ, મીરા, અખો, પ્રેમાનંદ, શામળ, દયારામ હોય,
હા,
એમના વિશે વાત કરતા ભારપૂર્વક કહે છે કે આ કવિઓ માત્ર કલ્પનાથી ઈશ્વર વિશે નહોતા લખતા.
તો
તેઓ પરમાત્મા સાથે પ્રત્યક્ષ સંવ્યવહારનો એટલે કે સીધા સંપર્ક અને અનુભવનો દાવો કરતા હતા.
પ્રત્યક્ષ સંવ્યવહાર, આ થોડું સમજાવશો જરા વિસ્તારથી?
વૈદ્યજીના કહેવા મુજબ આ સંતો એમ માનતા હતા કે એમણે પરમાત્માને જોયો છે, સાંભળ્યો છે, એની સાથે વાતચીત કરી છે. આ અનુભવ એમના માટે કોઈ ભ્રમણા નહોતો, પણ જેમ યોગીને સમાધિમાં બ્રહ્મ સાક્ષાત્કાર થાય એવો જ સત્ય, જીવંત અને ઊંડો આત્મસંતોષ આપનારો હતો.
અચ્છા,
એટલે એમની કવિતા એ માત્ર કલા નહોતી પણ એમના ગહન આધ્યાત્મિક અનુભવની અભિવ્યક્તિ હતી.
આ તો બહુ જ ઊંડી વાત થઈ. અને આ જ સંદર્ભમાં વૈદ્યજી પેલું વિવેચન વિશેનો મુદ્દો ઉઠાવે છે ને, જે મને લાગે છે કે આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
હા, અને કદેશ થોડો વિવાદાસ્પદ પણ.
શું કહે છે?
તેઓ કહે છે કે આવા ભક્ત કવિઓની કવિતાનું સાચું રસવિવેચન કરવું હોય તો વાચક અને વિવેચકના દિલ પણ ભક્તિભાવથી ભીંજાયેલા હોવા જોઈએ.
પણ આનો અર્થ શું એવો થયો કે જો કોઈ વ્યક્તિ શ્રદ્ધાળુ ન હોય તો તે આ કવિતાને સમજી જ ન શકે એવું?
ના ના, એટલું સીધું સાધું નથી. વૈદ્યજીનો મુદ્દો જરા સમજવા જેવો છે. તેઓ કહે છે કે જો વિવેચકમાં એ ભાવ ન હોય તો બે પ્રકારની ભૂલો થવાની શક્યતા રહે.
કેવી ભૂલો?
પહેલી, કે શ્રદ્ધાળુ સમાજને સારું લગાડવા માટે સાચી કસોટી કર્યા વિના બસ વખાણ જ કરવા, જે સાચું વિવેચન નથી.
બરાબર.
અને બીજી, જે કદાચ આજે વધુ જોવા મળે એવી ભૂલ, એ છે કે આવી કવિતા પર આધુનિક મનોવિશ્લેષણ કે સમાજશાસ્ત્રના સિદ્ધાંતો થોપી દેવાનો પ્રયત્ન કરવો.
જેમ કે ભાવભૂમિ પર ઊભો છે એને સમજ્યા વિના ખાલી બહારના માપદંડોથી એનું મૂલ્યાંકન કરવાથી સાચો અર્થ નહીં પકડાય.
બરાબર. પણ અહીં કોઈ એમ પણ દલીલ કરી શકે કે આ તો વિવેચનને બહુ વ્યક્તિલક્ષી બનાવી દે છે. શું કલાના કોઈ સાર્વત્રિક માપદંડો ન હોઈ શકે?
વૈદ્યજીનો આગ્રહ કદાચ ભાવકની યોગ્યતા પર વધુ છે. જેમ કે શાસ્ત્રીય સંગીતને માણવા માટે થોડી તાલીમ કે કાન કેળવાયેલા હોવા જરૂરી છે, એમ ભક્તિ કવિતાના ઊંડાણને પામવા માટે એક પ્રકારની સહૃદયતા.
સહૃદયતા,
હા, એટલે કે કવિના ભાવજગત સાથે તાદાત્મ્ય સાધવાની ક્ષમતા, એ જરૂરી છે. આનો અર્થ એ નથી કે ટીકાત્મક વિશ્લેષણ કરવું જ નહીં, પણ એ વિશ્લેષણ કવિના પોતાના વિશ્વ અને અનુભૂતિના સંદર્ભમાં થવું જોઈએ.
એટલે વૈદ્યજી જાણે એમ કહે છે કે આ કવિતાને સમજવા માટે ખાલી બુદ્ધિ નહીં, હૃદય પણ કામે લગાડવું પડશે.
હા, કંઈક એવું જ. આ વાત ખરેખર વિચારવા જેવી છે. એ આપણને પેલી ભાવકલક્ષી વિવેચન પદ્ધતિ તરફ લઈ જાય છે નહીં, રીડર રિસ્પોન્સ ક્રિટિસિઝમ.
હા, જ્યાં ભાવકની સંવેદનશીલતા અને એના પ્રતિભાવોને મહત્વ અપાય છે.
હવે આ ભક્ત કવિઓના ઈશ્વર, ખાસ કરીને કૃષ્ણ વિશે વૈદ્યજી શું કહે છે એમના સ્વરૂપ વિશે?
હા, એ પણ એક મહત્વનો મુદ્દો છે. વૈદ્યજી સ્પષ્ટ કરે છે કે નરસિંહ, મીરા, દયારામ જે કૃષ્ણને ભજે છે તે મહાભારતના યુદ્ધના નાયક કે ગીતાના ઉપદેશક કે પછી દ્વારકાના રાજવી કૃષ્ણ નથી.
તો કોણ છે?
એ તો વૃંદાવનના ગોપીઓ સાથે રાસ રમતા, માખણ ચોરતા, હાસ્યવિલાસ
અને અનંત સૌંદર્યના સાગર સમાન મધુર કૃષ્ણ છે.
અચ્છા, માધુર્ય ભક્તિવાળા કૃષ્ણ.
બરાબર. આ ભક્તો દુનિયાદારીની જટિલતાઓથી પર જાણે એક અલગ જ પ્રેમ અને આનંદના લોકમાં વિહરતા હતા. એમની ભક્તિ એટલી તીવ્ર હતી કે એમને લૌકિક જગતની ટીકા ટિપ્પણી કે સ્વીકૃતિની કોઈ પરવા જ નહોતી.
અને કદાચ એટલે જ એમની ભક્તિની અભિવ્યક્તિ ક્યારેક પ્રકટ શૃંગારનું રૂપ પણ લે છે, જે બાબતે ઘણીવાર ચર્ચાઓ પણ થઈ છે અને વિવાદો પણ. વૈદ્યજી આ શૃંગારને કઈ રીતે જુએ છે?
વૈદ્યજી નોંધે છે કે આ શૃંગારની અભિવ્યક્તિ લોકોત્તર છટાથી અને સર્વથા અનાસક્ત વૃત્તિથી થતી હતી.
અનાસક્ત વૃત્તિથી?
હા, એ લૌકિક કામવાસના નહોતી, પણ પરમાત્મા પ્રત્યેના ઊંડા અનુરાગનું, તન્મયતાનું રૂપક હતું. આ ભક્તો એટલા પ્રેમમાં ડૂબેલા હતા કે એમને સમાજ શું કહેશે એની ચિંતા જ નહોતી. વૈદ્યજી વિશ્વનાથ જાનીનું ઉદાહરણ પણ ટાંકે છે, જેમણે નરસિંહ મહેતાને નિર્ધૂમ અગ્નિ જેવા નિર્વિકારી કહ્યા છે.
નિર્ધૂમ અગ્નિ
એટલે
કે જેમાં ધુમાળો એટલે કે વાસના નથી, માત્ર તેજ એટલે કે પ્રેમ છે.
હા, વૈદ્યજી ભારપૂર્વક કહે છે કે રાધાકૃષ્ણના આ પ્રેમને ગૂઢ ભક્તિના પ્રતીક તરીકે નિરૂપીને ગુજરાતી કવિતાએ પોતાના કેટલાક શ્રેષ્ઠ ઉર્મિ કાવ્યો સર્જ્યા છે.
દયારામની ગરબીઓ જેવી.
બરાબર, દયારામની ગરબીઓ આનું ઉત્તમ ઉદાહરણ છે. આ અનાસક્ત શૃંગારની વાત ભક્તિ સાહિત્યને સમજવા માટે ખરેખર ચાવીરૂપ લાગે છે. હવે લેખના અંત તરફ જઈએ તો વૈદ્યજી સાહિત્યને તેના મૂળ પરિવેશમાં સમજવાની વાત પર ભાર મૂકે છે, ખરું ને? હા, બિલકુલ. વૈદ્યજી સાહિત્યને તેના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં જોવાની હિમાયત કરે છે.
કઈ રીતે?
તેઓ કહે છે કે મધ્યકાલીન આખ્યાનો આજે આપણને કદાચ છાપેલા વાંચતા થોડા નીરસ લાગે, પણ જરા કલ્પના કરો કે જ્યારે કોઈ કુશળ માણભટ્ટ પોતાના સાથીઓ સાથે સંગીત અને અભિનયના સથવારે આ કથાઓ રજૂ કરતો હશે,
હા,
ત્યારે શ્રોતાઓ પર કેવી જબરદસ્ત અસર થતી હશે. એક જીવંત પરંપરા હતી.
સાચી વાત છે, એ અનુભવ અલગ જ હોય.
એ જ રીતે ભજનોનો સાચો રસ્તો તેને યોગ્ય સુરાવટમાં ગાઈને કે સાંભળીને જ માણી શકાય. આ વાત સાહિત્યના, શું કહેવાય, પરફોર્મન્સ અને તેના રિસેપ્શનના મહત્વ પર ભાર મૂકે છે.
એટલે કે સાહિત્ય માત્ર છાપેલા શબ્દો નથી, એક જીવંત અનુભવ છે. પણ વૈદ્યજી એટલા આદર્શવાદી પણ નથી. એ સ્વીકારે છે કે બધો જ મધ્યકાલીન સાહિત્ય ઉચ્ચ કોટીનું નહોતું. બરાબર.
બિલકુલ. તેઓ સ્પષ્ટપણે કહે છે કે મધ્યકાળમાં ઉત્તમ અને મધ્યમ કક્ષાની કૃતિઓની સાથે સાથે શુષ્ક, નીરસ અને પુનરાવર્તન પામતું સાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં હતું. રસ વગરના આખ્યાનો, કલાવિહીન રાસ પ્રબંધો કે પછી આત્મદર્શનના ઊંડાણ વગરના જ્ઞાન વૈરાગ્યના કોરા પદો પણ ઘણા બધા હતા.
હા, એવું તો દરેક યુગમાં હોય.
હા, પરંતુ તેઓ ભારપૂર્વક કહે છે કે આ બધી મર્યાદાઓ છતાં જે શ્રેષ્ઠ છે, જેમ કે પ્રેમાનંદ, પદ્મનાભ, શામળની કવિતામાં જોવા મળતો માનવજીવનના ભાવો અને સંબંધોનો સંસારી રસ,
હા,
નરસિંહ, મીરા, દયારામનો ઊંડો અને તીવ્ર
ભક્તિરસ,
કે પછી અખો, ધીરો, ભોજો, બ્રહ્માનંદ જેવા જ્ઞાનમાર્ગી કવિઓની વાણીમાં અનુભવાતી બ્રહ્મની છોડ.
વાહ, બ્રહ્મની છોડ.
હા, આ બધું મધ્યકાલીન સાહિત્યની અમૂલ્ય અને ચિરંતન સિદ્ધિઓ છે.
અને આ સિદ્ધિઓ માત્ર ભૂતકાળનો વારસો નથી
તો, પણ આજે પણ આપણા આંતરિક જીવનને, આપણા ભાવ વિશ્વને સમૃદ્ધ કરનારું વિધાયક બળ બની શકે છે.
ખૂબ સરસ. તો આખા લેખનું જો આપણે વિશ્લેષણ કરીએ તો કયા મુખ્ય ખ્યાલો અને કઈ વિવેચન પદ્ધતિ તરી આવે છે, શું તારણ કાઢી શકાય?
મુખ્ય ખ્યાલોમાં પહેલું તો મધ્યકાલીન સાહિત્યની વિવિધતા એ માત્ર ધર્મ કેન્દ્રી નથી.
હા, પેલી હરિયાળા બેટવાળી વાત.
બરાબર. સાંસારિક પ્રેમ, વીરતા જેવી ધારાઓ પણ શરૂઆતથી હાજર હતી. બીજું, ભક્ત કવિઓનો ઈશ્વર સાથેનો પ્રત્યક્ષ સંવ્યવહાર અને તેની અનાસક્ત તન્મય અભિવ્યક્તિ,
જેને લૌકિક માપદંડોથી માપી ન શકાય.
હા. ત્રીજું, સાહિત્યને તેના સામાજિક, સાંસ્કૃતિક અને પ્રદર્શનના સંદર્ભમાં સમજવાનું મહત્વ. અને ચોથું, જે બહુ મહત્વનું છે, ભક્તિ સાહિત્યના આસ્વાદ અને વિવેચન માટે ભાવકની સહૃદયતા અને યોગ્ય ભાવભૂમિની આવશ્યકતા.
અને એમની પદ્ધતિ વિશે શું કહી શકાય? દેખીતી રીતે તેઓ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભ પર ભાર મૂકે છે, જેને આપણે આજે સંદર્ભલક્ષી વિવેચન કહી શકીએ.
હા, કન્ટેક્સ્ચ્યુઅલ ક્રિટિસિઝમ એ સમયે કદાચ આ શબ્દ પ્રયોગ નહોતો વપરાતો, પણ વિચાર તો એ જ છે.
અને પેલો ભાવકની ભૂમિકા પર ભાર મૂકીને તેઓ ભાવકલક્ષી અભિગમની નજીક જાય છે.
હા, ચોક્કસ. તેઓ સ્પષ્ટપણે ચેતવણી આપે છે કે મધ્યકાલીન સાહિત્યને આજના અર્વાચીન માપદંડોથી કે પછી પહેલા શુષ્ક બૌદ્ધિક વિશ્લેષણ દ્વારા મૂલવવાથી તેનો આત્મા હણાઈ જાય છે.
એટલે એનો જીવ જતો રહે.
બરાબર. તેમના આગ્રહ સાહિત્યને તેના પોતાના સમય, હેતુ અને પરંપરાના પરિપ્રેક્ષ્યમાં સમજવાનો છે. તેઓ વારંવાર કહે છે કે આ સાહિત્ય માત્ર અભ્યાસનો ઉપાદાન નથી.
એટલે કે ખાલી સંશોધનનો નિર્જીવ વિષય નથી.
હા, પણ તે એક જીવંત અનુભૂતિ છે. 6 શતક સુધી વિસ્તરેલો પ્રજાકીય ગુણગર્વ ઉદ્ગાર છે. તેને એ રીતે જોવું અને અનુભવવું જોઈએ.
તો આ લેખ અને કદાચ વૈદ્યજીનો સમગ્ર અભિગમ જ ગુજરાતી સાહિત્યના અભ્યાસ અને વિવેચનમાં શું પ્રદાન કરે છે? એનો પ્રભાવ શું રહ્યો એમ કહી શકાય?
મને લાગે છે કે એમનું મોટું પ્રદાન એ છે કે એમણે મધ્યકાલીન સાહિત્ય પ્રત્યેનો જે માત્ર શૈક્ષણિક, તથ્યાત્મક કે ક્યારેક થોડો ઉપેક્ષાભર્યો અભિગમ હતો એને પડકાર્યો. એમણે સાહિત્યને તેના સાંસ્કૃતિક મૂળ સાથે જોડીને જોવાની વાત કરી, ખાસ કરીને ભક્તિ સાહિત્યને સમજવા માટે શ્રદ્ધા નહીં પણ ઓછામાં ઓછી સહાનુભૂતિ અને એ ભાવ જગતને સમજવાની કોશિશ જરૂરી છે એ વાત પર એમણે ભાર મૂક્યો.
એટલે એમણે મધ્યકાલીન સાહિત્ય પ્રત્યે એક પ્રકારનો આદર અને અનુરાગ કેળવવાની પ્રેરણા આપી.
હા,
અને સાથે જ જેમ આપણે શરૂઆતમાં વાત કરી, એમણે આ સાહિત્યની વિવિધતાને પણ ઉજાગર કરી.
બરાબર.
રણમલછંદનો વીર રસ, સદૈવ વત્સચરિતનો પ્રેમ રસ, હંસાવલીનું લોકકથાનો રસ, સંદેશક રાસનો વિરહ શૃંગાર,
અને પછી ભક્તિ અને જ્ઞાનના મુખ્ય પ્રવાહો તો ખરા જ.
હા, આ બધું બતાવીને એમણે એ સાબિત કર્યું કે મધ્યકાલીન સાહિત્યને ખાલી ધાર્મિક કહીને એ ખાનામાં પૂરી દેવું એ ભૂલ ભરેલો છે. એની અંદર તો અનેક રંગો અને ભાવો સમાયેલા છે.
બિલકુલ. લેખમાંથી કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે વૈદ્યજીના દૃષ્ટિકોણને બહુ ધારદાર રીતે રજૂ કરે છે અને યાદ રાખવા જેવા છે.
કયા?
પહેલું ભક્તિ કવિતાના વિવેચન વિશેનું વાક્ય. જેવી રીતે પૂજકમાં ખરું વીરત્વ હોય તો જ તે વીર પુરુષની માનસી પૂજા અર્ચા યથાયોગ્ય કરી શકે છે, તેમ વાચકને વિવેચકના દિલ ભક્તિભર્યા હોય તો જ તે ભક્ત કવિની કવિતાનું રસ વિવેચન સ્વાભાવિક રૂપનું કરી શકે છે.
આ વાક્ય કદાચ બધા સ્વીકારે નહીં, પણ તે એક ચોક્કસ પ્રકારની સંવેદનશીલતાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
હા, ભક્તિ કવિતાના આસ્વાદ માટે.
બીજું કયું વાક્ય મહત્વનું લાગે છે?
બીજું સંદર્ભના મહત્વ વિશેનું વાક્ય. સાહિત્ય જે સામાજિક સંદર્ભમાં ઉદ્ભવ્યું ને ફૂલ્યું ફાલ્યું તેમાં જ તેને વાંચવું ને સમજવું જોઈએ.
આ તો સાહિત્ય જ નહીં, કોઈપણ સાંસ્કૃતિક અભિવ્યક્તિને સમજવા માટેનો પાયાનો સિદ્ધાંત છે. ભૂતકાળની કૃતિને આજના ચશ્માથી જોવાથી ગેરસમજ થવાની પૂરી શક્યતા રહે.
ચોક્કસ.
અને ત્રીજું
મધ્યકાલીન સાહિત્યના એકંદર મહત્વ વિશે તેઓ જે કહે છે તે ઓછામાં ઓછા 6 શતકનો લાક્ષણિક પ્રજાકીય ગુણગર્યો ઉદ્ગાર છે અને તેવા તરીકે આપણા અખંડ અનુરાગને, ઉત્સાહશીલ અભ્યાસને તથા રસોપભોગને પાત્ર છે.
આ વાક્યમાં વૈદ્યજી આ સાહિત્યનું ગૌરવ પણ કરે છે અને સાથે સાથે આપણા સૌની અભ્યાસીઓ અને ભાવકોની એના પ્રતિની જવાબદારી પણ નક્કી કરે છે.
હા, તે માત્ર અભ્યાસનો વિષય નથી પણ અનુરાગ અને રસોપભોગને પાત્ર જીવંત વારસો છે.
તો આ બધી ચર્ચા પછી સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે આજે 21મી સદીમાં આ લેખનું અને આ વિચારોનું શું મહત્વ છે? આજના વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ કે સામાન્ય સાહિત્ય રસિકોએ પણ શા માટે વૈદ્યજીના આ દૃષ્ટિકોણને ધ્યાનમાં લેવું જોઈએ?
મને તો લાગે છે કે આ લેખ આજે પહેલા કરતાં પણ વધુ પ્રસ્તુત છે.
એમ કઈ રીતે?
એ આપણને શીખવે છે કે ભૂતકાળની કોઈપણ સંસ્કૃતિ, સાહિત્ય કે વિચારધારાનો સામનો કરતી વખતે કેવી રીતે આદર અને સમજણ સાથે વર્તવું. આપણે ઘણીવાર અજાણતા જ ભૂતકાળને વર્તમાનના માપદંડોથી માપવાની ભૂલ કરી બેસીએ છીએ, જેને પેલું કાળદોષ કહે છે ને.
હા, એનેક્રોનિઝમ.
બરાબર. વૈદ્યજી આપણને આનાથી બચાવે છે. તેઓ કહે છે કે કોઈપણ કૃતિને સમજવી હોય તો તેના મૂળ સંદર્ભને, તેના સર્જકના હેતુઓને, તેના સમયના મૂલ્યોને સમજવાનો પ્રયત્ન કરવો અનિવાર્ય છે.
અને આ અભિગમ માત્ર સાહિત્ય માટે જ નહીં પણ ઇતિહાસ, કલા, ધર્મ, સમાજશાસ્ત્ર, કોઈપણ ક્ષેત્રના અભ્યાસ માટે પાયારૂપ છે.
હા, બિલકુલ.
ખાસ કરીને જ્યારે આપણે ધાર્મિક ગ્રંથો કે ભક્તિ સાહિત્યનું વિશ્લેષણ કરતા હોઈએ ત્યારે વૈદ્યજીનો સહૃદયતા અને સંવેદનશીલતા પરનો ભાર ખૂબ ઉપયોગી થઈ શકે.
બહુ સાચી વાત.
ઘણીવાર આવા સાહિત્યનું કાં તો અંધભક્તિથી પૂજન થાય છે અથવા તો તિરસ્કારપૂર્વક ખંડન.
હા, બે અંતિમો જોવા મળે છે.
વૈદ્યજી જાણે ત્રીજો માર્ગ સૂચવે છે, ટીકાત્મક બુદ્ધિ જાળવી રાખીને પણ સહાનુભૂતિ અને સંદર્ભની સમજ સાથે તેને પામવાનો પ્રયાસ કરવો.
એનાથી વધુ ઊંડાણપૂર્વકની અને સંતુલિત સમજણ કેળવી શકાય.
બરાબર કહ્યું. એ આપણને શીખવે છે કે સમજવું એ સંમત થવા બરાબર નથી. આપણે કોઈ વિચારધારા સાથે સંમત ન હોઈએ તો પણ તે શા માટે અને કઈ પરિસ્થિતિમાં ઉદ્ભવી, તેના અનુયાયીઓ માટે તેનો શું અર્થ થતો, એ સમજવાનો પ્રયાસ તો કરી જ શકીએ. આ એક બૌદ્ધિક પ્રામાણિકતાનો પણ સવાલ છે.
વિજયરાય વૈદ્યનો આલેખ સંકીર્ણ વૃત્તાંત સંધિ પહેલો આમ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એક નાનકડા પણ મહત્વના હિસ્સા પર પ્રકાશ પાડે છે, પણ તેમાંથી જે વિચારો નીકળે છે એ સાહિત્ય અને સંસ્કૃતિના અભ્યાસ માટે વ્યાપક સૂચિતાર્થો ધરાવે છે.
હા,
તે આપણને ભૂતકાળ સાથે કેવી રીતે સંવાદ કરવો તેની દીર્ઘદ્રષ્ટિ આપે છે.
ખરેખર તે આપણને યાદ અપાવે છે કે સાહિત્ય એ માત્ર શબ્દોની રમત નથી, પણ એક જીવંત પરંપરા છે જેમાં સદીઓના માનવીય ભાવો, આધ્યાત્મિક ખોજ અને પ્રજાની સામૂહિક ચેતનાનો ધબકાર સચવાયેલો છે.
અને તેને પૂરેપૂરું પામવા માટે વૈદ્યજીના શબ્દોમાં કહીએ તો માત્ર ઉત્સાહશીલ અભ્યાસ જ નહીં, પણ અખંડ અનુરાગ અને રસોપભોગની વૃત્તિ પણ કેળવવી પડે.
હા, એ માત્ર મગજનું નહીં, હૃદયનું પણ કામ છે.
અને અહીં જ આપણે આજના શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને વિરામ લઈએ. આજના અત્યંત ઝડપી માહિતીના ધોધવાળા ડિજિટલ યુગમાં જ્યાં ધ્યાન ટકાવી રાખવું જ એક મોટો પડકાર છે, ત્યાં ભૂતકાળના સાહિત્ય સાથે, ખાસ કરીને મધ્યકાલીન સાહિત્ય સાથે, વૈદ્યજી જેવો સહૃદય અને અનુરાગપૂર્ણ સંબંધ કેળવવો શું વધુ મુશ્કેલ નથી બની ગયો?
આ સારો પ્રશ્ન છે.
શું આપણી પાસે એ ધીરજ, એ સંવેદનશીલતા, એ સંદર્ભને સમજવાની વૃત્તિ ઓછી થઈ રહી છે? અને જો હા, તો આ સંબંધને ફરીથી જીવંત કરવા, તેને વધુ ગાઢ અને અર્થપૂર્ણ બનાવવા માટે આપણે વ્યક્તિગત અને સામૂહિક રીતે શું કરી શકીએ? આ પ્રશ્ન વિચારવા જેવો છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.